તારીખ 27/7/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 997 અને 998 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 595. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
માય ક્રિયા એટલે મન વચન કાયાની ક્રિયા અને રાગની ક્રિયા, એ બધી બાહ્ય ક્રિયા છે. મન વચન કાયાની ક્રિયા તો પ્રત્યક્ષપણે પ્રગટપણે પુષ્કળ પરમાણુની ક્રિયા છે, પણ રાગની ક્રિયા છે એ પણ આત્મ સ્વભાવથી બાહ્ય હોવાથી બાહ્ય ક્રિયા છે. બાહ્ય ક્રિયા સાથે નિર્જરાને સંબંધ નથી, એટલે બાહ્ય ક્રિયા અનુસાર નિર્જરા થાય છે એવું પ્રમાણ નથી, એવો નિયમ નથી, એવો સિદ્ધાંત પણ નથી. દ્રષ્ટાંત આપે છે, મહિના મહિનાના ઉપવાસ કરે પણ ત્યાં પરિણામ પ્રમાણે લાભ નુકસાન થાય છે. એક મહિનાનો ઉપવાસ કરે કે 6 મહિનાના ઉપવાસ કરે તો ત્યાં આહાર ન લેવાની ક્રિયા છે, એ શરીરની ક્રિયા છે, પરમાણુની ક્રિયા છે. શરીર દ્વારા આહારની ક્રિયા થતી નથી, નાસ્તી રૂપ પછી બાહ્ય ક્રિયા છે. કાળમાં ધર્મ ભાવનાથી કસાય મંદ થાય કે હું ઉપવાસ કરું છું પણ શરીર નિરોગ રાખવા માટે નહીં, પણ ધર્મ કરવા માટે ધર્મ બુદ્ધિથી ઉપવાસ કરું છું, એવું શુભરાગ થાય, કસાય મંદ થાય તો પણ એ બાહ્ય ક્રિયા છે. આહાર ન લેવાનો પરિણામ, જે સુગળની ક્રિયા ન થઈ એ પણ બાહ્ય ક્રિયા છે, અને કસાય મંદ થયો એ પણ બાહ્ય ક્રિયા છે. તે અનુસાર નિર્જરા નથી તો ત્યાં નિર્જરા છે એમ નથી, તે અનુસાર નિર્જરા નથી કે ત્યાં સંવર થયો કે ઘણી નિર્જરા થઈ, એ ઉપવાસમાં આટલી નિર્જરા થઈ, 30 મહિનાના ઉપવાસમાં 30 ગણી નિર્જરા છે, એવું ત્યાં પરિણામ નથી. પરંતુ પરિણામ પ્રમાણે લાભ નુકસાન થાય છે. ઉપવાસ કરે અને કસાય તીવ્ર થાય, અસાતા વેદનીનો ઉદય થાય, અસાતાનું વેદન થાય, પરિણામ બગડે તો ઉપવાસ કર્યો હોય તો પણ પાપ બંધ થાય. એ અસાતામાં આકુલતા ટાળવા માટે બીજા બાહ્ય ઉપાય કરે, કોઈ નોવેલ વાંચે, કોઈ છાપા વાંચે, કોઈ રેડિયો સાંભળે, કોઈ રમત રમે, જાય કોઈ ઊંઘી જાય, સુઈ જાય તો પણ પાપનો અનુબંધ થાય, પાપ બંધાય થાય, અને કસાય મંદ રહે. આવા તીવ્ર કસાયના પરિણામ ન થાય ને કસાય મંદ રહે તો પુણ્ય બંધ થાય. પરિણામ અને પરિણામ પ્રમાણે લાભ નુકસાન થાય, અને ઉપવાસ કરતા કોઈ અન્ય દ્રષ્ટિને સ્વરૂપની ચૈતન્ય પરિણતિ વૃદ્ધિ થાય, સ્વરૂપ સ્થિરતા થાય, શુદ્ધોપયોગ થાય, પરિણતિમાં ઉગ્રતા થાય, ઉપયોગ ન થાય એટલે પરિણતિમાં ઉગ્રતા થાય, અને આત્મરસ વધારે ઉગ્ર થાય તો એને પરિણામ અનુસાર લાભ નુકસાન થાય. જેમાં પરિણામ થાય એ પ્રમાણે લાભ નુકસાન થાય, બાહ્ય ક્રિયા પ્રમાણે. પરિણામે બંધ કર્યો છે. પરિણામે બંધ ઉપયોગ છે ધર્મ અને ક્રિયા છે કર્મ. જે પદાર્થની જે ક્રિયા તેને તેનું કર્મ કહીએ. પૂતગળને પૂતગળની ક્રિયાનું કર્મ, જીવને જીવની ક્રિયાનું કર્મ. ઉપયોગ છે ધર્મ, શુદ્ધ ઉપયોગ છે ધર્મ અને અશુદ્ધ ઉપયોગ છે અધર્મ. પરિણામે બંધ, જેવા પરિણામ એ બ્રહ્મ, એવા જેવા પરિણામ એવું અહીંયા કર્મ બંધ થાય. આ શ્રીમદજીએ કેટલાક સૂત્રો લખ્યા છે. કસાયની મંદતા કરી હોય તો પુણ્ય બંધાય, અને મેં ઉપવાસ કર્યો, મેં પ્રતિજ્ઞા પ્રસ્થાન લીધું, મેં આ વ્રત કર્યું, એવું અભિમાન કર્યું હોય તો પાપ થાય. આતુરતા કરી હોય તો પાપ થાય, પરમ બુદ્ધિ કરતા પણ પાપ થાય. અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવને પર્યાય બુદ્ધિ તો છે જ. અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવને પર્યાય બુદ્ધિ તો છે. પર્યાય બુદ્ધિમાં, પર્યાયમાં જે કાંઈ ફેરફાર થાય તે સર્વ પર્યાયો પર્યાયોમાં અહંપણું થવું સ્વાભાવિક છે. એટલે અહંપણાનું માન પર્યાય બુદ્ધિમાં મિથ્યાદૃષ્ટિ જીવને સહેજે સહેજે ઉત્પન્ન થયા છે. અને આ દોષથી બચવું એ બહુ દુષ્કર છે. ગમે તે ક્રિયા કરે પછી તે ઉપવાસ કરે તો ત્યાં એને અભિમાન થવાની સંભાવના એટલી જ છે, અને શાસ્ત્ર માટે તો ત્યાં પણ એને અભિમાન થવાની સંભાવના. કોઈ પણ ક્રિયા કરે એમાં એને અહમ પણ તો સહેજે થઈ આવે છે. એક શાસ્ત્ર વાંચનમાં એનું લક્ષ્ય એમ હોય કે શાસ્ત્ર લક્ષ, શાસ્ત્ર કહેનારનો લક્ષ્ય તો દ્રવ્ય દ્રષ્ટિનો છે, દ્રવ્યની પ્રધાનતાનો છે અને પર્યાયની જૈનતાનો છે. તો ત્યાં એવા લક્ષ્યથી શાસ્ત્ર લક્ષ્ય કહેનારના લક્ષ્ય અનુસાર લક્ષ્યમાં આવે તો બચે. નહીં તો કોઈ પણ વિશિષ્ટ ક્રિયા કરે એનું અહમ પણ ન થાય એ બની શકવા યોગ્ય નથી. કેમ કે એના દેખી જીવ મિથ્યા દ્રષ્ટિ કહો કે પર્યાય દ્રષ્ટિ કહો કે પર્યાય બુદ્ધિ કહો, એ તો છે, એ એનું ચાલુ છે. જેટલી પર્યાય વેદનમાં આવે છે અથવા જેટલી પર્યાય જીવને ખ્યાલમાં આવે છે તેવો તેટલો હું, એ તો એનો અનુભવ છે. ચાલુ ને ચાલુ આ સ્થિતિમાં તો ઉભો છે અને ગુજર છે. ત્યાંથી બહાર નીકળવા માટે જે દ્રવ્યનું લક્ષ્ય કરાવે છે એવા જે વચનો છે સંત પુરુષોના, સત્પુરુષોના, મહાપુરુષોના, એના લક્ષ્ય પોતે પણ અનુસરે તો એ બચવાનો ઉપાય છે. નહીંતર બચવાનો કોઈ ઉપાય નથી. ગમે તે ક્રિયા કરે, સર્વસંગ પરિત્યાગ કરીને જંગલમાં ચાલ્યો જાય તો પણ મેં ત્યાગ કર્યો, મેં ત્યાગ કર્યો એનું અભિમાન થતા વાર લાગે થઈ જાય. અને એને ખબર પણ ન પડે કે મેં અભિમાન કરી લીધું છે, એને ખબર પણ ન પડે. થોડી ચેતરામણી પ્રકૃતિ છે માન્ય, એમાં આ લક્ષ ન હોય તો થઈ જાય કે હું શાસ્ત્ર વાંચનારો, મારું જ્ઞાન ઘણું, મારી શૈલી સારી, અથવા અમે બીજી ક્રિયામાં નથી, અમે તો માત્ર જ્ઞાન ક્રિયામાં છીએ, બીજી બાહ્ય ક્રિયામાં પડ્યા નથી. પણ આ બાહ્ય ક્રિયા છે, એ રાગ છે ને તારો, શાસ્ત્ર વાંચનનો રાગ, એ રાગ પણ બાહ્ય ક્રિયા છે. તો બાહ્ય ક્રિયામાં એ તો પડતું કે માત્ર મનવચન કાયાના પૂગળ પરિણામને બાહ્ય ક્રિયા ન ગણી, પણ અશુદ્ધ પર્યાય તો બાહ્ય ક્રિયા છે, એમાં તો કોઈ વિરાજ નો વિષય નથી. પણ સારી શુદ્ધ પરિણામની ક્રિયા પણ કૃપાલી ગ્રહ સ્વભાવથી બહાર હોવાથી એમાં પણ અહંપણું કરવાનો તો નિષેધ છે, એમાં પણ અહંપણું થતાં પર્યાય બુદ્ધિ થાય ત્યાં પરિણામની શુદ્ધતા નહીં રહે, પણ મિથ્યા તો સ્વરૂપની અશુદ્ધતા જ ઉત્પન્ન થશે. અશુદ્ધતા તો ઉત્પન્ન થશે પણ મિથ્યાત્વ સહિતની અશુદ્ધતા ઉત્પન્ન થશે જો પર્યાયમાં અનુબુદ્ધિ થઈ તો. એટલે એક સમયની શુદ્ધ પર્યાયનો પણ આશ્રય કરાવવાનો નિષેધ થયો એનું કારણ આ છે કે પર્યાય બુદ્ધિ છે તે જ મિથ્યા બુદ્ધિ છે અને તે જ મિથ્યાત્વનું સ્વરૂપ છે. મૂળમાં તો આ જ મિથ્યાત્વનું સ્વરૂપ છે. શ્રોતાએ કે વક્તાએ દ્રવ ઉપર લક્ષ કરાવ્યું છે એની જ મુખ્યતા રહેવી જોઈએ કે થવી જોઈએ, આ સિવાય મુખ્યતામાં વર્તમાન અંશાઓ બનવું જોઈએ. પછી શુભ હો અશુભ હો કે શુદ્ધ હો કોઈ પણ અંશ આવે, તેથી એને સર્વને બાહ્ય ક્રિયા ગણવામાં આવે છે. ત્યાં જીવાદિ નવ તત્વો બાહ્ય છે તેથી ઉપાધિ નથી થતો. બહુ ઉપાધિ નો નથી ચાલ્યા એવી વાત છે. સ્વરદ્રવ્ય હોવાનું બીજું બાય મૂળ મારું બાય સંભવાય કરે છે. દિવાળી બહી સત્તમ આપણો આપવા જીવાદી બાહ્ય તત્વ હોવાથી હોય છે ઉપાધિ અપણો આપવા પોતાનો સ્વ આત્મા ત્રિકાળી આત્મા જ ઉપાધિ છે. સંસ્કૃત એનો તો જીવાદિ બહિસ્તત્વ ઉપાધિ મૂળ માળક ગાથાના પદમાં છે. ગાથાના પદમાં બહિસ્તત્વ નવ તત્વની શ્રદ્ધા યથાર્થ હોવી જોઈએ, નવ તત્વની હૃતાર્થાત્મક શ્રદ્ધાને સંયોગ દર્શન જોઈએ છીએ. નિશ્ચય સંયોગ દર્શન કહેવાય આજે વ્યવહાર સંયોગ દર્શન નથી, નિશ્ચય સંયોગ બધાય છે. નિશ્ચય સંયોગ દર્શન હૃતાર્થાત્મક વાત છે પણ જ્ઞાન પ્રધાન દર્શન છે એટલે નવ તત્વની શ્રદ્ધા સાથે લીધી છે હૃતાર્થને આશે. અહીંયા કહે છે કે નવ તત્વ તો બહિર છે બાહ્ય છે, એ જ અંતર તત્વ સ્વરૂપ આત્મા એ જ અંતર તત્વ છે, એ જ ઉપાધિ છે, એ જ આશ્રય વિષય છે. નવની વાત ત્યાં વિકલ્પની ઉત્પાદક છે, જેમ પરદ્રવ્ય વિકલ્પનું ઉત્પાદક છે રાગનું ઉત્પાદક છે, નવ તત્વો પણ તે સંબંધીના રાગનું વિકલ્પનું ઉત્પાદક થાય છે. બહિર તત્વમાં નાખીને એને અહીંયા હે કહેવામાં આવે આવે છે. જીવ તત્વનો વિકલ્પ નવમાં જીવનો વિકલ્પ થાય છે, જીવનો વિકલ્પ છે તેનો નિષેધ થાય છે. જીવ અંતરતત્વ જીવ છે એનો નિષેધ થશે, એના વિકલ્પનો નિષેધ છે. નવનો વિકલ્પ નિષેધ છે, નવ ભેદ પડે છે આજુ આજુ તો સંસારી જીવની જીવ કહેવાય છે. તત્વ જ લઈ લે તો પણ એનો વિકલ્પ છે, એનો વિકલ્પ અંતત્વ નો વિકલ્પ નથી. કસાયની મંદતા કરવી હોય તો ભૂમિ બંધાય, અભિમાન કર્યું હોય તો પાપ થાય, અને ભૂમિ પાપ રહીત શુદ્ધ પરિણામ કર્યા હોય તો નિર્ગ્રહ થાય, અને ભૂમિ પાપ રહીત જેટલા શુદ્ધ પરિણામ કર્યા હોય તદનુસાર નિર્ગ્રહ થાય. તો કેમ આ સંકેત છે? જગન્યથી માનીને ઉત્કૃષ્ટ પર્યંતના એમાં નિર્ગ્રહના અસંખ્ય દોષ છે, પણ એ બધા નિર્ગ્રહમાં જાય છે અને એ શુદ્ધતામાં જાય છે. એમાં પુણ્યપાપની અશુદ્ધતા નથી. પુણ્યપાપમાં શુદ્ધતા અને નિર્ગ્રહ નથી, અને શુદ્ધતા અને નિર્ગ્રહમાં પુણ્યપાપ નથી. પરસ્પર બંનેમાં એકબીજાનો અભાવ છે, કેમ કે તત્વદ્રષ્ટિએ તદ્દન જુદા જુદા તત્વો છે. એક તત્વમાં બીજું તત્વ નથી, તત્વત બધા જુદા છે. તેથી બાહ્ય ક્રિયા સાથે નિર્ગ્રહને સંબંધ નથી, પરંતુ પરિણામ અનુસાર બંધ થવા નિર્ગ્રહ થાય એવો સિદ્ધાંત છે એમ અહીંયા શીખી. શુદ્ધ પરિણામ તપ કેવું છે? તપમાં તો વ્યવહારમાં 12 પ્રકારના તપ કયા છે ને? 6 અભ્યંતર ને 6 બાહ્ય. એ બધા વ્યવહારમાં 12 પ્રકારના આગમમાં તપ કયા છે? આગમ ભાષાએ વિનાગમમાં 12 પ્રકારના તપ કયા છે? અધ્યાત્મ ભાષા એ અધ્યાત્મમાં એક જ પ્રકારનું તપ છે. તપના 12 પ્રકાર બને છે. નિર્ગ્રહ એક જાતિના પરિણામથી થાય છે, તેથી તપની પણ એક જ જાતિ છે. તપની 12 જાતિ છે. એમ આગમ અને અધ્યાત્મની વાત જુદી જુદી છે. ત્યાં તપની અધ્યાત્મમાં એવી પરિભાષા કહી છે, સ્વરૂપમાં વિશેષપણે એકાગ્ર થાય તેને તપ છે. અતિશય ઉગ્રપણે સ્વરૂપમાં એકાગ્ર રહે કોઈ ત્યારે એને તપ કહેવું પડશે, અને એ તપથી નિર્ગ્રહ છે. એ તપથી આત્મા વિશેષ સિદ્ધ થતો હોવાથી જેમ કે ધાતુ છે શુદ્ધ થાય ત્યારે એનું તેજ શુદ્ધ થાય ત્યારે તેજસ્વી થાય છે, એમ આત્માનું પણ તેજ બહાર આવે છે, સ્વભાવનું તેજ બહાર આવે છે. તપ એટલે તેજ એવો અર્થ છે. તે તેજ ક્યારે? કે એની શુદ્ધિ વિશેષ થાય ત્યારે. એટલે તપ એટલે તેજ છે. એવી રીતે તપ એક જ પ્રકાર છે. તો પછી 12 પ્રકાર શું કરવા થયા? આ પ્રશ્ન કરે કે આવી શુદ્ધિ એકાગ્રતા અને શુદ્ધિ થયા પહેલા આવા 12 પ્રકારના વિકલ્પ હોય છે, તેથી તેના તે વિકલ્પ ઉપર ઉપચાર કરીને એને 12 ભેદે તપ કહેવામાં આવી. સ્વરૂપમાં એકાગ્ર થયા પહેલા એ વિકલ્પ આવે કે આજે તો બસ સ્વરૂપ ધ્યાનમાં રહેવું છે, વિકલ્પ આહાર કરવામાં પણ કામ કરતા નથી. એમ કોઈ આળસુ હોય અને એને કામ કરવું ગમે નહીં, આળસમાં પડ્યા કાંઈ નથી કરવું, કામ માથે તો કાંઈ નથી કરવું એમ થાય ને, એમ જેને બીજા વિકલ્પમાં આવવાની આળસ થઈ આવે, અંદરની શિક્ષણથી જોર કરતી હોય, એ આહારનો વિકલ્પ પણ સાંડી દે, આજે આહારનો પણ ભાવ થતો નથી, ઉદાસીનતા છે, આહારનો સમય થવા છતાં એ ક્રિયા ઉપર અને એ પરિણામ ઉપર ઉદાસીનતા ભજે છે, તે જયારે આહાર કરવો નથી એમ વિકલ્પ કરી નાખે, નિર્ણય કરી નાખે, વિકલ્પ કરી નાખે આહાર નથી કરવો. અને સ્વરૂપ જ્ઞાન માં વિશેષ રીતે સ્થિર થઈ જાય ત્યારે એને તપક્રિય કહેવામાં આવે. પંચન નામ નું તપક્રિય કહેવાય. પણ એ તો વિકલ્પ છે, એ રાગ આવ્યો શુભરાગ તથા એ મન પૂર્વક નો વિકલ્પ થયો એ ખરેખર તપ નથી, પણ એના ઉપર તપ નો ઉપચાર આવે છે અને વ્યવહાર તપ કહેવા, વ્યવહારે તપ કહેવામાં આવે છે. એવી પરિસ્થિતિ મોક્ષ માર્ગી જીવોને મોક્ષ માર્ગ ની અંદર ઉત્પન્ન થતી હોય છે, એટલે એવા મેદ પૂર્યા છે આગમમાં. પણ ખરેખર તપ નું સ્વરૂપ જાણ્યા વિના આ વ્યવહાર તપ ને જ નિશ્ચય તપ માનીને એ રીતે અંશન આદિ કરે અને પછી શુદ્ધાત્મામાં એકાગ્ર થવાનો તો પ્રશ્ન જ હોય નહીં ત્યાં, કેમ કે એને તો ખબર નથી નિશ્ચય વ્યવહાર. અને પછી પરિણામમાં કદાચ મંદતા રે કસાય નહીં, અથવા પરિણામમાં ઠેકાણા ન રહે તો કસાયની તીવ્રતા થઈ જાય. અને કોઈ માને કે અમે તો તપ કરીએ છીએ એ તો અભિમાનને દ્રઢ કરવા માટે જ તપ કરે છે. વ્યવહારા ભાગ છે, વ્યવહારા ભાગ છે ને શું કહેવો, વ્યવહાર કાંઈ પછી કારણ જ્યાં અશુભ થાય ત્યાં તો પછી કાંઈ પ્રશ્ન થાય, વ્યવહારા ભાગ તો જ્યાં શુભ પરિણામ રહે ત્યાં અશુભ પરિણામ ન હોય તો વ્યવહારા પાસે લોકો પી જાય છે ઉપવાસ કરી કરીને અથવા કાંઈ કાંઈ ઉપયોગ બીજે લગાડે છે એ તો અશુભ દિશી જાય વ્યવહારા પાસે જ. સન્મુખતામાં આગળ વધે એટલો એ સમ્યક નદી જાત. પણ નિર્ગ્રહ પિંજરાની વાત એ પહેલા કઈ કરવી, મોક્ષ માર્ગ માં આવ્યા પહેલા નિર્ગ્રહથી આમ તો વિપાક થયેલા બધા નિર્ગ્રહ છે, પણ ત્યાં પરિશ્રમ પ્રમાણ એવું છે કે નિર્ગ્રહ છે એનાથી બંધાય છે વધારે. ભલે શું પરિણામ હોય તો શુભ ના દળિયા વધારે બંધાય, અશુભ હોય તો અશુભ ના બંધાય, મિથ્યાતું હોય તો મિથ્યા જ બંધાય. મિથ્યા તો છે ને ત્યાં સમ્યક પણ મિથ્યા દ્રષ્ટિ છે ને, મિથ્યાત્વ કર્મ બાંધે છે તો સમય સમય નથી બાંધતો, અનંતાનું મંદિર ને બાંધે છે સમય સમય નથી બાંધતો કે બાંધે છે પટેલી વાત બરોબર. એ તો એના પરિણામ ની ચડતી દશાને જોઈને એને આવકાર્યો છે કે તું જેમ જેમ નજીક આવીશ એમ થી સ્વભાવ પ્રાપ્તિ ની નજીક આવે છો તો તને આવકાર આપીશ. પણ એથી કરીને એને નિદ્રા થઈ ગઈ છે એમ કઈ લેવાય, એટલું હોય એટલું લઈ ગયું ને. મોક્ષ માર્ગ પ્રકાશ ઉપર ના બોલ પૂરા થાય. પાત્રતા અને મંદ કસાય બંને એક વાત નથી, એક વાત નથી. ઘણા જીવોને કસાયની મંદતા ઘણી વર્તતી હોય છતાં પાત્રતા ન હોય એવું બને. કોઈ જીવ કોઈ કાળે સર્વકાળે નહીં કોઈ કાળે કસાયમાં તીવ્રતા વાળો દેખાતો હોય છતાં ઘણો પાત્ર હોય એવું બને. પાત્રતા અને મંદ કસાય બે એક ચીજ નથી, બહુ બીજી બીજી ચીજ છે. પાત્ર પ્રકારના તો અનેક લક્ષણ છે, વિભિન્ન પ્રકારના લક્ષણ છે, અને કથાની મંદતાના પણ અનેક ભેદ છે. એટલે એ તો બંનેને પોતપોતાના લક્ષણ થી સમજવા રહ્યા. પાત્રતા એ પાત્રતા છે. એટલે તો લોકો સમ્યક દ્રષ્ટિમાં ભૂલ ખાય છે, એનું કારણ એ બને છે કે સમ્યક દ્રષ્ટિ પણ કોઈ વાર અશુભ પરિણામ માને તીવ્ર કચાઈમાં દેખાય છે, તો એને પાત્રતા નથી તો કહેવાનો પ્રશ્ન જ નથી. એ તો પાત્રતા તો પહેલા આવેલી છે, ત્યાર પછી કોઈ અપૂર્વ પુરુષાર્થ થયો છે, ત્યાર પછી એને શુદ્ધાત્માનો પરમાત્માનો જુટો થયો છે, અને ત્યાર પછી પણ એને એ શુદ્ધાત્મ પરિણતિનો પુરુષાર્થ વર્તે છે. આટલી આટલા તબક્કા પસાર થયા પછી શૂન્ય દ્રષ્ટિ રહ્યો છે તો એને પણ ક્યારેક કોઈ પ્રસંગે એની કસાયની તીવ્રતા જોવામાં આવે, કોઈ અશુભ પ્રસંગમાં અશુભ પરિણામ સહિત પણ જોવામાં આવે, તો ત્યાં પાત્રતાનો સવાલ ઉભો નથી. પાત્રતા બીજી ચીજ છે, આથી કસાયની તીવ્રતા મૂલ્યતા બીજી ચીજ છે. માન માટે હું કઈ કરું છું એવું એને જરાય ખૂણ ન જોઈએ, એવી સાવધાની રાખે કે ભૂલ ભૂલમાં એનાથી ભૂલી જવાય કે હું આમ કરી દઉં તો લાખો મારી લે પોતાને પોતાને આવા પરિણામ તો યુક્તિ લગાવે છે, યુક્તિ તો કાંઈ સારી સિદ્ધિ ન થાય. ભગવાનને અદા રાખવાની યુક્તિ છે, કાંઈ કોઈ ભગવાન કરતા નથી, વસ્તુ સ્થિતિ એ નથી, એટલે વળી પાછી ક્યાંક ભૂલ થઈ જાય. એ તો ભાષામાં એને પકડાય એવા પરિણામમાં એ પાછો વળવાનો વિચાર કરે છે, કરતા એ ઘણી મંદતા છે કે એવા સાત્વિક પ્રકૃતિવાળા જીવો હોય તો એના પકડાય એવા પરિણામમાં તો એ કરે ખૂબ એટલા થાય, મનની અંદર ખૂબ વિકલ્પ થાય છે પકડાય, પણ મનના સૂક્ષ્મ વિકલ્પો ન પકડાય ને કેટલોક રાત તો અબુદ્ધિપૂર્વક ન છે, એ તો કોઈ સદમસ્થાને પકડાતો જ નથી, કોઈ સદમસ્થાને પકડાતો નથી, અનભરાય તો ન પકડાય, એને કેવી રીતે ટાળે. જે ઇન્દ્રિય જનિત રાગ હોય એમાં શું હોય પકડાય, અને સૂક્ષ્મ તો જેનો સૂક્ષ્મ ઉપયોગ જેટલો ઉપયોગ એટલાને પકડે, એમાં કોઈ ધોરણ નથી કે કોણ કોને પકડે, જેનો જેટલો સૂક્ષ્મ ઉપયોગ કામ કરે તેટલા એ પોતાના પરિણામને સમજે અને ખ્યાલમાં લઈ શકે આવી શકે. એને તો કેટલોક રાગ તો ઇન્દ્રિય જનિત જ નથી, સીધો કર્મની સાથે જોડાય છે ઉદયમાં, એમાં કોઈ ઇન્દ્રિયનું નિમિત્ત નથી. જેમ કે નિરોધનો જીવ છે એને શું છે, એને મન નથી કે મનથી વિચાર કરીને પકડે, એને બીજી ઇન્દ્રિયો નથી કે બીજી ઇન્દ્રિયો સંબંધીના કોઈ પરિણામ થાય, ક્રિયા રૂપના પરિણામ થાય, એને આંખ નથી, એને કાન નથી સાંભળવાના પરિણામ થાય, મન કસાય પણ થાય છે, અને તીવ્ર કસાય પ્રચુર તીવ્ર કસાયમાં પીડ્યા છે, પ્રચુર કસાય તમિલમાં તો પીડ્યા છે, કસાય એની મન કસાય પાછું થાય છે, પહેલે પહેલે ન થાય તો કોઈ બી નીકળે નહીં, ત્યાં બે ઇન્દ્રી થાય નહીં, પંચેન્દ્રી થાય નહીં, કેટલાક પંચેન્દ્રી થાય છે, શુદ્ધ મનુષ્ય થાય, આવી સ્થિતિ હોય તો એ તો એને સમજાય તો ટાળે એવું કઈ નથી, તો એનું શું કરવું હોય. આ એક બહુ મોટી સમસ્યા છે કે જો પોતાના ખ્યાલમાં ના આવે એને ટાળવું છે, એવી રીતે ખ્યાલમાં આવે તો માણસ બુદ્ધિપૂર્વક ટાળવાનો કઈ વિચાર કરે, પણ મનુષ્યને પણ ઇન્દ્રિય ગણિત સિવાયનું જે રાગ છે સિદ્ધ કર્મ ના ઉદય સાથે જોડાય છે, એનું શું કરવું? ઇન્દ્રિય ગણિત નથી. આ ચર્ચા કરે છે રાગ મંદિર કળશ પિતામાં દસ કળશમાં, તો કહે છે કે એને ટાળવા માટે અતિન્દ્રિય અરાગી પરિણામ છે, અતિન્દ્રિય વિતરાગી પરિણામ છે, કે એ અબુદ્ધિપૂર્વક ના રાગાદીને દોષને પણ ટાળે છે. તો અતિન્દ્રિય શુદ્ધ પરિણામ છે કે સર્વ પ્રકારને દોષને ટાળવા માટે આ એક જ ઉપાય છે. ચાહે ઇન્દ્રિય જનિત રાગ હો કે જયારે ઇન્દ્રિય જનિત રાગ ન હો, તો બધાને અતિન્દ્રિય પરિણામ ટાળે છે. અને એમાં એને એટલો વિચાર કરવાનો નથી કે હું બુદ્ધિપૂર્વક જ્ઞાને જોઈ નાખું છું કે અબુદ્ધિપૂર્વક જ્ઞાને જોઈ નાખું છું, તો સર્વ દોષને જોઈ નાખે છે. જેમ જેમ ગુણસ્થાન ચડતો જાય છે તેમ તેમ તેના બુદ્ધિપૂર્વક જ્ઞાને અબુદ્ધિપૂર્વકના રાગ ગુણનો નાશ કરતો જાય છે. જેટલી સિદ્ધિ વધતી જાય છે એટલે નાશ થતો જાય છે સિદ્ધિમાં. તેને વિકલ્પ કરવાની જરૂર નથી, પકડી પકડીને આને નાશ કરો, આને નાશ કરો, આને નાશ કરો, ક્રોધને નાશ કરો, માયાને નાશ કરો, માનને નાશ કરો, એ કઈ જરૂર ત્યાં એટલું સુગમ છે. દોષના નાશ એ પણ ગુરુદેવના વચનો છે. ત્યાં અપરાધમાં તો સુગાનીજીના વચનો પણ પિતા છે, શ્રીમદ રાજચંદ્રજીના વચનો પણ છે, બેન સંજ્ઞા વચનામૃત માટે પણ કેટલીક પસંદગી કરી છે. પણ અહિયાં જે છે ફક્ત ગુરુદેવ ના વચનામૃત માંથી લીધેલા છે. વર્તમાન ઉદયમાં જીવ એટલો બધો રીચો પચો રહે છે કે ભાવિના સાદી અનંતકાળમાં મારો શું થશે એ વિચાર પર એનું વજન નથી આવતું. કે પોતાને ક્ષણિક કલ્પ્યો છે, ક્ષણિક માયનો છે, બૌદ્ધ મતી જેવો અબુદ્ધિપૂર્વક બૌદ્ધ મતી છે. બુદ્ધિપૂર્વક બૌદ્ધ મતી તો અન્ય મતીમાં જાય છે, પણ એક સમય એની પર્યાયમાં પર્યાય બુદ્ધિ થયો તે જ બૌદ્ધ બૌદ્ધ મતી છે. ખરેખર તો એને પોતાને ક્ષણિક માની લીધો છે. વર્તમાન ઉદયમાં જીવ એટલો બધો રીચો પૂછો રહે છે, એટલું બધું એકત્વ કરે છે, અને આગળ પાછળનું બધું ભૂલી જાય છે કે હવે પછીના અનંતકાળમાં મને મારું શું થશે, ભાવ ભ્રમણનો ભય છૂટી જાય છે. વર્તમાન ઉદયમાં એનું આસક્તપણું એટલું છે, પછી જે કઈ એને જેવો ઉદય હોય છે, પણ સામાન્યપણે તમામ મિથ્યા દ્રષ્ટિ જીવો કોઈ બહુ મોટી ભૂલ કરે છે તો એ પોતાના ભાવ ભ્રમણના ભયથી રહી થાય છે. અહીંયા પાત્રતાનો વિષય આવે છે, પાત્રતાનો પ્રશ્ન. ભાવ ભ્રમણનો ભય હોવો થવો એ પાત્રતાનો ચિહ્ન છે. ઘણા લક્ષણો છે પાત્રતાના, આ પણ એક લક્ષણ છે. ભાવિ સાદી અંતકાળમાં મારું શું થશે, એટલે જ્યાં જ્યાં મોક્ષ માર્ગને ગ્રહણ કરનાર જીવ લીધો છે ત્યાં એમ લીધું છે કે જેને સંસારનો ભય છે, જેને ભાવ ભ્રમણનો ભય છે, તેથી ભાવ ભ્રમણથી છૂટવા અર્થે આ માર્ગને અંગીકાર કરવા પાત્ર છે અને એ પ્રયત્ન કરશે, એ આગળ વધશે. શ્રીમદજી મૂળ માર્ગમાં એ વાત નોય વાલું અંતર ભાવ દુઃખ. કોઈ એમ કઈ પણ અંતર ભાવ દુઃખ તો વાલું ન હોય, પણ ભાવનું સુખ તો વાલું હોય, સુખ જ નથી. શું એમને એક જ ફાંગો લીધો છે, બે ફાંગા નથી લીધા. કે ભાઈ મનુષ્યને જીવ તો પુણ્ય પરિણામ ફળ છે, માટે એમાં ક્યાંક સુખ થાય છે અને ક્યાંક દુઃખ થાય છે. અને તિર્યંત અને નારકી એ અશુભ પરિણામનું ફળ હોવાથી એમાં એટલું દુઃખ જ થાય છે. તો કે ચારે ગતિમાં દુઃખ થાય છે,
આમ છે. પાત્રજી ને એમ ખ્યાલ છે કે ચારે ગતિ માં દુઃખ છે, તેથી અંતરમાં એ કોઈ ભવ દુઃખ ને વાલો કરતો નથી. એના એની મીઠાશ, વાલો નો અર્થ એની મીઠાશ એને નથી. વર્તમાન ભવ ની પણ મીઠાશ એને નથી, ને ભવિષ્યના કોઈ ભવ ની એને મીઠાશ નથી. મીઠાશ તો ત્યારે હોય કે એમાં સુખ નો આભાસ થાય, ત્યારે સુખ લાગે ત્યારે, પણ એમાં દુઃખ જ છે. તેથી જેને સંસાર ભ્રમણ નો દુઃખ લાગે છે તેને વર્તમાન ઉદય ઉપર નું વજન ઘટી જાય છે. ક્યાં ફેર પડે છે પછી? જેને ભવ ભ્રમણ નું દુઃખ લાગે છે તે ભાવિના તો અનંત કાળ નો અતિ દીર્ઘ દ્રષ્ટિ થી વિચાર કરે છે, તે ઉપરાંત એ વર્તમાન ઉદય નો પણ એટલો વિવેક કરે છે કે વર્તમાન ઉદય ઉપર નું એનું વજન ઘટી જાય. જે રેચો પચો રહે છે એનું પૂરેપૂરું વજન, આખે આખું વજન વર્તમાન ઉદય ઉપર છે. અને જેને વજન ઘટી ગયું છે એને ભલે હજી જિજ્ઞાસ નથી મીઠું, પણ પાત્રતા આવે છે કે વર્તમાન ભાવ કે ભાવિના કોઈ ભાવ એ ભાવ થી રહીત થવું, ભાવ થી રહીત થવું. બસ એક સાથે બધાનો રાષ્ટ્ર પોટલો પક્ષમાનો છે, ભાવ રહીત થવું. એના ઉપર એની દ્રષ્ટિ છે, એનો દ્રષ્ટિકોણ ક્યાં છે. તેથી ભાવ રહીત થવાની રીત અને દીદી ને એ શોધે છે, ગોતે છે.
બરોબર
ચાલી દે. પાત્રતા હોય તો મુખ્યત્વ પાત્રું પડે, અજ્ઞાન પાત્રું પડે. હા, પણ પાત્રું પડે. પાત્રતાના બે ભેદ છે, એક વર્તમાન પાત્રતા અને એક ગર્ભિત પાત્રતા. વર્તમાન પાત્રતા વાળાને તો એનો તો ખ્યાલ આવી જાય કે આનું અજ્ઞાન પણ પાત્રવું પડે છે, આનું મિથ્યાત્વ પણ પાત્રવું પડે છે, આના બધા ચિહ્નો લક્ષણો સમજાય એવા છે કે આ આવો જીવ આગળ વધીને જરૂર મોક્ષ માર્ગમાં આવી જશે, તમે દર્શન આદિ પ્રાપ્ત કરી જશે. કોઈ ગર્ભિત પાત્રતા વાળા હોય છે એની વર્તમાન ચેષ્ટાઓ, વર્તમાન પ્રવૃત્તિ એ ખ્યાલમાં આવી શકે એ નથી હોતી. એ કોઈ મહાપુરુષ ને એના કોઈ અલૌકિક જ્ઞાન થી વિષયગત થઈ જાય છે એવું બને છે. તે આ તો જ્ઞાન નો સીધો વિષય છે, સ્વરૂપ જ્ઞાન નો એ નિર્મળતા નો વિષય છે. એની સાથે કઈ એનો બહાર માં કોઈ એનું વિતર્ક આમ ખબર પડે એવું કોઈ વિચાર એમાં નથી. તો જ્ઞાન ને જ્ઞાન સિદ્ધો સંબંધ છે એવું સુખ જ્ઞાન માં ક્યારેક બની જાય છે કે કોઈ જીવની પાત્રતા દેખાઈ જાય છે જ્ઞાની ના જ્ઞાન માં, જ્ઞાન ની નિર્મળતા માં. તો એ એમ કહી દઈએ કે આ કોક રૂડો જીવ છે, પાત્ર રૂડો એટલે પાત્ર જીવ છે. તો સામાન્ય માણસો ને પ્રશ્ન થઈ જાય આના માટે રૂડો જીવ કેમ કીધું છે, આપણને તો આવું કઈ લાગતું નથી, ઘણો પરિચય છે આપણે તો આનો, આનો પરિચય જોતા તો એવું લાગતું નથી. પણ એના જ્ઞાન નો વિષય ને કરે, એના જ્ઞાન નો વિષય છે. એવી ગર્ભિત પાત્રતા પણ હોય છે, એટલે ત્યાં હજી અજ્ઞાન પાત્ર ઉપડ્યું એવી સ્થિતિ ન હોય દેખાય. મુખ્યાત્વ પાત્ર ઉપડ્યું એવી સ્થિતિ ન દેખાય, છતાં એ પાત્ર છે. પણ ત્યાં શું હોય છે કે જેવી ગર્ભિત પાત્રતામાં નો અર્થ એવો છે કે બહુ નજીકના કાળમાં પાત્ર પ્રગટ પાત્રતામાં આવી જશે એવી સ્થિતિ હોય છે. બહુ નજીકના ભવિષ્યમાં એ પ્રગટ પાત્રતામાં પ્રવેશ કરી જાય એવી જીવી જોઈને એની પાત્રતા છે એમ કહેવામાં આવે છે. શું કહે છે અહીંયા કે સામાન્યપણે જગતના જીવની આ સ્થિતિ છે કે તે વર્તમાન ઉદયમાં એટલો બધો રીતો પીતો રહે છે, એને એટલો બધો લગવાડ થઈ જાય છે કે ભાવિના સાદી અનંતકાળમાં મારું શું થશે, હવે પછી મારું ભવિષ્ય શું, એનો વિકલ્પ એને આવતો નથી, વિચાર આવતો નથી, એ વિચાર ઉપર એનું વજન નથી આવતું. કેટલાકને તો વિચાર જ આવતો નથી, કોઈને વિચાર આવી જાય છે. કેટલાક જે આત્માને શાશ્વત બુદ્ધિપૂર્વક સમજે છે કે આત્મા શાશ્વત છે, એને વિચાર આવે છે તો વજન નથી આવતો. તો વિચાર ન આવે અને વિચાર આવવા છતાં વજન ન આવે તો બંને એક સરખા થઈ ગયા. જ્યાં લાભ હોય જ્યાં ત્યાં વજન જાય, જ્યાં જેને લાભ માયનો છે જાણે જાણે બુદ્ધિપૂર્વક બુદ્ધિપૂર્વક ત્યાં એનું વજન ગયા રહીએ નહીં. ધડકો વજન થયો, જોગ થયો, દુકાવ થયો, બધું એક જ છે, એનું વજન છે એ નથી જતું. વિચાર થાય તો પણ એનું વજન નથી આવતું, અને એ વજન નથી આવતું એટલે વર્તમાન ઉદય સાથે એ એકત્વ કરે છે, તન્મયપણે રહે છે, અને ઉદયનો અભાવ કરીને જે સ્થિતિમાં એને આવવું જોઈએ એ બાજુનો એનો પ્રયાણ શરૂ થતું નથી, એ બાજુનો રસ્તો એ પકડી શકતો નથી. એવું મોક્ષ માર્ગના જે પરિણામ છે, સમ્યક દર્શનાદિ જે પરિણામ છે, એ ઉદય રહિતના પરિણામ, અનુદય પરિણામ છે. એમાં ઉદય નથી, ઉદય ભાવ નથી, ઉદય ભાવ રૂપ નથી. ચાર ભાવ માતા તો એ ઉપશમ ભાવ રૂપ છે, ક્યાંક ક્ષયોક્ષમ ભાવ રૂપ છે અને ક્યાંક ક્ષાયિક ભાવ રૂપ છે, પણ ઉદય ભાવ રૂપે નથી. નવસો ને 98 થયો, કોઈ ટુકડા છે એવા નાના વસ્તુની સિદ્ધિ કરવા માટે બે નહીં છે, બાકી મોક્ષ માર્ગ તો એકને મુખ્ય કરતા જ થાય છે. વ્યવહારની ઉપેક્ષા તે જ તેનું સાપેક્ષપણું છે, વ્યવહાર નહીંની ઉપેક્ષા તે જ તેનું સાપેક્ષપણું છે. શું કહે છે? તો ગુડ વાત છે કે વસ્તુની સિદ્ધિ કરવા માટે બે નહીં છે, પદાર્થને સાબિત કરવો એક વાત છે, અને મોક્ષ માર્ગનું પ્રયોજન સિદ્ધ થવું, મોક્ષનું પ્રયોજન સિદ્ધ થવું એ બીજી વાત છે. બે એક વાત નથી, નહીતર માણસ એવું વિચારે છે કે પરિણામ પ્રયોજન તો પરિણામ વિષય ઠીક છે, મિથ્યા દર્શન આદિ દોષોનું ટાળવાનું પ્રયોજન છે નાસ્તિથી, અસ્થિથી સમ્યક દર્શન આદિ શુદ્ધતા અને ગુણોનું ઉત્પન્ન થવું તે પ્રયોજન છે, અને આ પરિણામ વિષય અથવા પ્રકાર છે. અસ્થિ નાસ્તિનો જે પ્રકાર છે એ પ્રકરણ આખું પરિણામના વિષયમાં જાય છે. જેનું પ્રયોજન છે, જેનું પ્રકરણ જ પરિણામમાં આવે છે, એ પરિણામ ઉપર વજન ન રાખવું, એ પરિણામની ગૌણતા કરવી, એ પરિણામની મુખ્યતા ન થવા દેવી, ચાહે અશુદ્ધ કે શુદ્ધ, અસ્થિ કે નાસ્તિ. આ કઈ જાતની જૈન દર્શનની શૈલી છે? જો કોઈ આ વિષયની વિશિષ્ટતા હોય તો આ છે કે જગતમાં આ પ્રકાર કરવો મુશ્કેલ છે. જેની જેની જેને જેની સાથે પ્રયોજન હોય એની મુખ્યતા એવા વિના રહ્યો. જો પૈસાનું પ્રયોજન હોય તો પૈસાની મુખ્યતા રહે, માનનું પ્રયોજન હોય તો માનની મુખ્યતા રહે, લોક માન છે ને, જ્યાં જે મુખ્યતા હોય એનું પ્રયોજન છે, એની મુખ્યતા રહ્યા વગર કેમ ચાલે? એનું પ્રયોજન હોય એની મુખ્યતા ના રહી, એ કેવી રીતે બને? લૌકિક પ્રકારમાં તો આ આ સ્થિતિ છે. એક અલૌકિક પ્રકાર એવો છે કે જેમાં પરિણામની શુદ્ધતા કરવાનું પ્રયોજન છે તો પણ એની મુખ્યતા કરાવી નથી. આ વિશિષ્ટતા બરોબર. અહિયાં તો ખાલી એટલી વાત કીધી છે કે વસ્તુની સિદ્ધિ કરવા માટે બે નહીં છે, કેમ કે વ્યવહાર અને નિશ્ચય બંને નહીં નો વિષય થઈને પ્રમાણનો વિષય થાય છે, અને પ્રમાણથી વસ્તુની સિદ્ધિ થાય છે. પ્રમાણ કહો કે વસ્તુનું પરિમાણ કહો, બે એક વાત છે. અથવા વસ્તુનું માપ કહો કે વસ્તુ કેવડી, કે વસ્તુ દ્રવ્ય અને પર્યાય થઈને વસ્તુ જેવડી છે એવડી છે. દ્રવ્ય પર્યાય હવે એ દ્રવ્ય વસ્તુની સિદ્ધિ કરવા માટે દ્રવ્યાર્થિક નહીં દ્રવ્યનો વિષય કયો, અને પર્યાયાર્થિક નહીં પર્યાયનો વિષય કયો, અથવા નિશ્ચયથી દ્રવ્યનો વિષય કયો અને વ્યવહારથી ગુણભેદ અને પર્યાયનો વિષય કયો, અને એ રીતે આખી વસ્તુની સિદ્ધિ કરી તો પણ મોક્ષ માર્ગ એ બંનેને મુખ્ય કરતા થતો નથી. આ વિશિષ્ટતા છે. તેથી શુદ્ધ પર્યાયને વિષય કરનારો નય એ પણ પર્યાયાર્થિક નહીં છે. પર્યાયને વિષય કરે તે પર્યાયાર્થિક, અર્થ નામ પ્રયોજન. પર્યાય જેનું પ્રયોજન છે, જે જ્ઞાનના અંશનું પ્રયોજન પર્યાયને જાણવાનું છે તે પર્યાયાર્થિક નહીં છે. પછી એનો વિષય શુદ્ધ પર્યાય અશુદ્ધ પર્યાય બંને આવી જાય છે, બંને આવી જાય છે. શુદ્ધ પર્યાય ને જાણે એવું કઈ નથી કે પર્યાયાર્થિક ની શુદ્ધ પર્યાય ને જાણે, પર્યાયાર્થિક ની પર્યાયમાં જે કઈ હોય તે બધાને જાણે તે પર્યાયાર્થિક. નય જ્ઞાન થી અશુદ્ધતા ને વિષય કરે, નય જ્ઞાન થી પરપદાર્થ ને વિષય કરે. જ્ઞાની ના સમ્ય જ્ઞાન માં જરા પણ અશુદ્ધ વિષય કરે એટલે જાણે, જ્ઞાન જાણે એ જ્ઞાન નો વિષય છે ને, જ્ઞાન વિષયી છે, નહીં વિષયી કયો છે, અને એનું જાણવાનું જે જ્ઞેયભૂત તત્વ છે તે વિષય છે. વિષય કરવો એક વાત છે ને, અવલંબન લેવું બીજી વાત છે. જો જ્ઞાની પણ પર્યાય ના અવલંબન માં આવે તો જ્ઞાની ન રહે, વિચાર દ્રષ્ટિ થઈ જાય. પણ જાણે નહીં તો એવું બનતું નથી. સ્વપ્ર પ્રકાશક નો વિષય હમણાં બે ત્રણ દિવસ પહેલા બહુ ચાલી ગયો, બે દિવસ 991 બોલ છે, 275 પાને પાછળ હમણાં ચાલી ગયા કે સ્વપર નું જાણવું તે ઉપાધિ નથી, અથવા વિકાર નું કારણ પણ નથી. અજ્ઞાની કહે છે કે અમને પરદ્રવ જાણતા રાગાદી થાય છે, માટે પરને જાણવાનું અમે બંધ કરીએ છીએ, માટે કોઈ દ્રવ્યનું કોઈ પરદ્રવ્યનું લક્ષ્ય કરવું નહીં. તો તે સ્વપર પ્રકાશ જ્ઞાનની સ્વચ્છતાને જાણતો, સ્વભાવ જાણતો નથી. અહીંયા શું કહું કે જાણવું એક વાત છે, ઉપાધિ ધારણ કરવી એ બીજી વાત છે. જ્ઞાનનો સ્વભાવ ઉપાધિ કરવાનો નથી, પણ જ્ઞાનનો સ્વભાવ જાણવાનો નથી, એમ નથી જાણવાનો તો જ્ઞાનનો સ્વભાવ. બે નહી દ્વારા વસ્તુની સિદ્ધિ થાય છે. જો જ્ઞાન અશુદ્ધતાને ન જાણે તો બંધ માર્ગને પણ ન જાણે, અને બંધ માર્ગને ન જાણે તો મોક્ષ માર્ગને પણ ન જાણે, કેમ કે તો બંને સાપેક્ષ છે, મોક્ષ તો બંને સાપેક્ષ છે. એટલે જ્ઞાન જાણે વ્યવહારની અને નિશ્ચયની બંને નયની પ્રવૃત્તિ જાણે, જ્ઞાનમાં ઉત્પન્ન થાય છે. અને તેથી પદાર્થ કેવો છે એ સમ્ય જ્ઞાનીને યથાસ્થિતપણે જણાય છે. પણ જ્ઞાનીને મોક્ષ માર્ગ પણ ત્યારે છે, અથવા જ્ઞાનીને જ્ઞાનીપણું પણ ત્યારે છે કે જ્યારે તે એક નિશ્ચયને એને મુખ્ય કરે છે અને વ્યવહારની અને એના વિષયને ગૌણ કરે છે ત્યારે.
બરોબર.
નિશ્ચય નહીંને મુખ્ય કરે છે તો નિશ્ચય નહીંના વિષયભૂત એવા નિશ્ચય સ્વરૂપને મુખ્ય કરે છે. પછી ભાષામાં ટૂંકું એમ બોલાય છે કે નિશ્ચયને મુખ્ય કરે છે, નિશ્ચય નહીંને મુખ્ય કરે છે એમ કહેવાય છે. પણ નિશ્ચય નહીં તો પર્યાય છે. નિશ્ચય નહીં પોતે નિશ્ચય નહીંને વિષય કરતો નથી, નિશ્ચય ને પોતે નિશ્ચય સ્વરૂપે વિષય કરે છે. દ્રવ દ્રષ્ટિ પોતે દ્રવ દ્રષ્ટિ સ્વરૂપ પર્યાય ને વિષય કરતી નથી, પણ દ્રવ ને વિષય કરે છે. સમ્યક દ્રષ્ટિ જેને કહીએ, સમ્યક શ્રદ્ધાન કહીએ, તે પોતાની શ્રદ્ધા પર્યાય ને કે સમ્યક દ્રષ્ટિ ની પર્યાય ને વિષય કરતી નથી, પણ પોતાના વિષય ને વિષય કરે છે. કે જે આત્મ સ્વરૂપ છે, ત્રિકાળી સ્વરૂપ છે, ધ્રુવ સ્વરૂપ છે, એને વિષય કરે છે. અવલંબે છે એમ કે નિશ્ચય ને પોતાના વિષય ને અવલંબે છે, દ્રવ દ્રષ્ટિ પોતાના ધ્રુવ સ્વરૂપ ને અવલંબે છે, સમ્યક શ્રદ્ધાંત પોતાના ધ્રુવ સ્વરૂપ ને અવલંબે છે એમ ત્યાં અવલંબન લેવું છે. અવલંબન સહિત જાણે છે એમ કહીએ, જ્ઞાન નો નહીં લઈએ નિશ્ચય નહીં તો અવલંબન સહિત જાણે છે. નહીતર તો વિદ્વાન ને પંડિત વિકલ્પ કરે છે કે આત્મા ધ્રુવ છે, આત્મા ધ્રુવ છે, ત્રિકાળી છે, આત્મા મારો આત્મા ત્રિકાળી છે, મારો આત્મા ધ્રુવ છે, પણ અવલંબન ક્યાં એને આવે છે? તો એને આત્માને જાણ્યો નથી, એને નિશ્ચયની પ્રયુક્તિઓ નથી. નિશ્ચયની વ્યાખ્યા સહિત વાત કરે આમ નિશ્ચયની કહેવાય, અવલંબન વગર તો એ વાત. જ્ઞાન છે નહીં તો જ્ઞાન છે ને વિકલ્પ તો રાગ છે, બે જુદી જુદી વાત છે. એ મુખ્યતા બતાવવા માટે વાત કરે છે. મોક્ષ માર્ગ તો એટલે મુખ્ય કરતા થાય છે, એમાં વાત એમ ચાલી હતી કે તમારી બપોરની સવારની ચર્ચા ચાલી સાંભળી ત્યારે એમ છે એવી મસ્તી કરી કે હવે તમને શું સાંભળવું, હવે ફરીને ચર્ચા શું સાંભળવા આવું. પછી વળી વિકલ્પ આવ્યો કે ના, ગણધર પણ ભગવાન ને સાંભળવા જાય છે. તો કે વ્યવહાર નહીં છે ને એમ કરીને ખુલાસો કર્યો, એની સામે એમણે ચર્ચા ચલાવી કે દો નહીં હૈ નહીં, અમારે તો યહાં એક ભી નહીં હૈ એમ કરીને શરૂઆત કરી. ખુલાસો કરનારા એમ કહ્યું કે બે નહીં છે. પછી વળી વિચાર આવ્યો, ના ના, ગણધરે સાંભળવા જાય છે, વ્યવહાર નહીં છે ને, આપણે સાંભળવાનો વિકલ્પ આવ્યો, નાને ચાલો જઈએ. તો વળી પાછી ચર્ચા સાંભળવાનો વિચાર આવ્યો ને, તો ચર્ચા સાંભળવા આવ્યો કે મેં નહીં ખરા ને કે નહીં, આ તો એ પી નહીં હે એમ કરીને ધડાકો કર્યો. એનો અર્થ શું કે બીજો નહીં છે પણ નહીં વધ છે, એટલો ગૌણ છે કે નહીં વધ છે. એક નિશ્ચય નહીં એવી મુખ્યતાથી પોતાના નિશ્ચય સ્વરૂપને વિષય કરે છે કે બસ જાણે સર્વસ્વ પણ એ અમારું સ્વરૂપ જ અમને મુખ્ય છે, બસ એ જ અમારું સર્વસ્વ છે. વાત પૂરી થઈ પછી જયારે બીજું એ બધું થાય છે એનો કાંઈ હિસાબ નથી, એટલે એની ગૌણતા કરવામાં આવે છે એમ કહેવું છે. બાકી મોક્ષ માર્ગ તો એકને મુખ્યતા કરતા જ થાય છે. હવે મુખ્યતા કરવી એટલે એનો વિકલ્પ કરવો, મુખ્યતા કરવી એટલે ભાષામાં એની મુખ્યતા કરવી, વિકલ્પમાં એની મુખ્યતા કરવી એમ પણ નહીં. એ કૃત્રિમ મુખ્યતા છે તે એક એવી ચીજ છે કે જેને સહજ મુખ્યતા થતી નથી, તે પરાણે પરાણે કૃત્રિમ મુખ્યતા પરાણે મુખ્યતા કરવા જાય છે એટલે કૃત્રિમતા ઉભી થાય છે, પણ એ વસ્તુ નથી. તેથી કઈ કાર્યની સિદ્ધિ થતી બાકી મોક્ષ માર્ગ તો એકને મુખ્યતા કરતા થાય છે અને તે જ્ઞાનમાં થાય છે. મુખ્ય ગૌણ હંમેશા જ્ઞાનમાં થાય છે, શ્રદ્ધાનમાં મુખ્ય ગૌણનું પડતું થતું નથી. એ તો એકને જ પકડે છે, પણ જ્ઞાનમાં હંમેશા મુખ્ય ગૌણ થાય છે. તો જ્ઞાનની અંદર જે વસ્તુ અનંત મહિમાવંત છે, જેમાં અનંત ગુણોનું અનંત સામર્થ્ય છે અને એની અનંત ગુણની નિધિ પોતે જ છે, સુખનિધિ પણ પોતે જ છે, એની અનંત મહિમા હોવાને લીધે, એની મહિમાવંત પણ હોવાને લીધે, એની મુખ્યતા થયા વિના જ્ઞાનમાં આવે ને મુખ્યતા ન થાય એવું બને ને. એને જો આવું અનંત મહિમાવંત સ્વરૂપ જ્ઞાનમાં આવે જ્ઞેય તરીકે, સ્વજ્ઞેય તરીકે, જ્ઞેય તરીકે એટલે સ્વજ્ઞેય તરીકે, અને મુખ્યતા ન થાય એવું બની શકે, થઈ જાય એવી વસ્તુ મારે છે. વસ્તુ જ એવી છે કે એની મુખ્યતા થયા વિના રહે, અને વ્યવહારની ઉપેક્ષા તે જ એનું સાપેક્ષ પણ છે. વ્યવહાર અપેક્ષા એ તો વ્યવહારની છે કે નહીં એને આ જવાબ આપ્યો છે, બહુ વિશિક્ષણ રૂપે આ જવાબ જવાબ આપ્યો છે. પણ વ્યવહારની અપેક્ષા છે કે નહીં, કે એની ઉપેક્ષા થાય એટલી એની અપેક્ષા છે, એટલે બહુ તારે શું કહેવું છે. એની ઉપેક્ષા એ થાય એવી અપેક્ષાથી વ્યવહાર નહીં છે, એ એની અપેક્ષા છે. વ્યવહારની હોય એની અપેક્ષા રાખવી નથી, પણ ઉપેક્ષા કર્મના સ્થાનમાં રહે એ જ એની અપેક્ષા છે. એને નિયમસારની અંદર બહુ સારી રીતે ટીકાકાર આચાર્ય કળશમાં લીધું છે કે અમે કયા નહીંથી બીજું જાણીએ, અમારે તો આ એક જ નહીં છે જેમાં અમારું કારણ પરમાત્મા સ્વરૂપ જ સર્વસ્વપણે પ્રતિભાસે છે. પછી બીજી વાતને અમે કયા નહીંથી જાણીએ, અમારી પાસે બીજો નય નથી, એ પ્રશ્ન ચિહ્ન મૂકી દીધો છે કે કયા નહીંથી અમે જાણીએ. એના ઉપર પ્રવચન કરતા ગુરુદેવ એમ કહ્યું રાજકોટમાં એક વાર પ્રવચન કર્યું કે અહીંયા વ્યવહાર નહીંનો ઉપવાસ થયો. ટીકાકાર મુનિરાજે વ્યવહાર નહીંની મશ્કરી કરી છે. શું અમે બીજા નહીંથી કેવી રીતે જાણીએ ઉપવાસ કેવી રીતે વ્યવહાર નહીં ગૌણ કર્યો. એ પછી તો પોતે બહુ પ્રસન્નતા વ્યક્ત કરતા કે બહુ દિગંબર મુનિનો રસ્તો જોવો, આત્માનો રસ્તો જોવો, આ વસ્તુ ક્યાંય બીજી જોવા મળતી નથી.
પરમ કૃપા કાન જય હો ઉત્તરા.